આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. સોમનાથમાં શ્રી મોદીનું ભવ્ય સ્વાગત. સાંજે ઓમકાર જાપમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોઈપણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વિકાસ ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026 એક અનોખો મંચ છે. ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનના 3જા અઠવાડિયે પણ ઈરાન જતી આવતી અસંખ્ય આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ. અને ક્રિકેટમાં મહિલા પ્રીમિયર લીગમાં નવી મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 208 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત રાજ્યના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે સોમનાથ હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. શ્રી મોદી આજે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. આ સાથે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતા ડ્રોન શોને નિહાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થવા અને વર્ષ 1951માં સ્વતંત્રતા પછી મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાની યાદમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. આંગે સાંભળીએ એક અહેવાલ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે શૌર્ય યાત્રામાં જોડાશે. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણ દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ નોછાવર કરનારા સુરવીરોને સમર્પિત 108 અશ્વ સાથેની આ શૌર્ય યાત્રાનું શંખ સર્કલ થી પ્રસ્થાન થશે. અંતે હમીરજી ગોહિલ સર્કલ ખાતે આ યાત્રા પૂર્ણ થશે. શ્રી મોદી સોમનાથના સદભાવના મેદાનમાં જાહેર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. બપોરે શ્રી મોદી રાજકોટમાં મારવાડી વિશ્વવિદ્યાલય ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC નું ઉદઘાટન કરશે. ત્યાંથી સાંજે તેઓ અમદાવાદ આવશે. ત્યાંથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મેટ્રો રેલવે પરિયોજનાના 2જા તબક્કાનો પ્રારંભ કરાવશે. 12મી તારીખે શ્રી મોદી સવારે જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યાંથી બંને મહાનુભાવો સાબરમતી રિવર ફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જર્મનીના ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાટોઘાટો કરશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના યુવાનો એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ પાછળનું પ્રેરક બળ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં દેશના યુવાનો સાથે જોડાવાની ઉત્સુકતા વ્યક્ત કરતા કહ્યું કે દેશની યુવા શક્તિ અસાધારણ ઉત્સાહ અને અપ્રતિમ ઉત્સાહથી પ્રેરિત રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી સોમવારે નવી દિલ્હીમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોઈપણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારો કાયદો અને વ્યવસ્થા ધરાવતા રાજ્યો વધુ રોકાણકારોને આકર્ષે છે. જયપુરમાં આજે એક કોન્સ્ટેબલ ભરતી સમારંભને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અનેક પડકારો છતાં રાજસ્થાન સરકારે કાયદો અને વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપ્યું છે. આનાથી રાજ્ય રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્ય ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે યુવાનોને ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃત કરવામાં.
2025 से चल रही ये प्रक्रिया आज आपको नियुक्ति पत्रक तक लेकर आई है और ट्रेनिंग समाप्त करने के बाद 1949 मार्च में गठन हुई राजस्थान पुलिस का आप सभी लोग हिस्सा बनेंगे, इसका आपको गौरव होना चाहिए.
આ પ્રસંગે ગૃહમંત્રીએ રાજસ્થાન પોલીસના 10,000 નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોને નિમણૂક પત્રો એનાયત કર્યા. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026 એક અનોખો મંચ છે. તે દેશના યુવા નેતાઓને સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની તક પૂરી પાડશે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે યુવાનો દ્વારા રજૂ કરેલા વિચારો સરકારની ભાવિ નીતિઓને આકાર આપવામાં મદદ કરશે અને દેશને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યની નજીક લઈ જશે.
કોઈ ટીચર્સ ઉસમે નેશન ફર્સ્ટ બન ગયા તો ઉસકે સામને બેઠે હુએ બચ્ચો કો જબ વો પઢાયેંગે તબ ઉસકે મન મે આયેગા કે મેરા દેશ કા ભવિષ્ય. મુજે એસા યુવા તૈયાર કરના હૈ, એસા નાગરિક તૈયાર કરના હૈ જો વિકસિત ભારત બના દે, વો દેશ કે લિયે કમિટેડ રહે, દેશ કે પ્રતિ કર્તવ્ય ભાવ વ્યક્ત કરતે રહે. વો જબ નેશનલિઝમ નેશન ફર્સ્ટ કો આત્મસાત કરેંગે તો સામને વાલે કો પ્રેરિત કરેંગે.
જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ 12 જૂન બાર જાન્યુઆરીથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન શ્રી મર્જ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. શ્રી મેર્જ મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ કરશે. બાદમાં જર્મન ચાન્સેલર મહાત્મા ગાંધીના જીવન અને ભારતની સ્વતંત્રતા ચળવળને સમર્પિત સંગ્રહાલય દાંડીકુટીની મુલાકાત લેશે. બીજા દિવસે શ્રી મેર્જ બેંગલુરુમાં બોસના અદુગોડી કેમ્પસની મુલાકાત લેશે. આ કેમ્પસ ઉત્પાદન અને નવીનતામાં ભારત જર્મની વચ્ચે સહયોગ દર્શાવે છે. જર્મન ચાન્સેલર સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પરીક્ષા પે ચર્ચા 2026 માટે 4 કરોડથી વધુ ઓનલાઈન લોકોએ નોંધણી કરાવી છે. આ સંખ્યા ગયા વર્ષના 3.5 કરોડથી વધુના ગિનિસ વર્લ્ડ રેકોર્ડને વટાવી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે પરીક્ષા પે ચર્ચા યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ બનાવવાના હેતુથી એક રાષ્ટ્રવ્યાપી ચળવળ બની ગઈ છે. તેમણે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા પે ચર્ચા 2026માં સક્રિયપણે ભાગ લેવા હાકલ કરી હતી. 53મો વિશ્વ પુસ્તક મેળો 2026 આજથી નવી દિલ્હીમાં શરૂ થયો છે. આ 9 દિવસીય મેળામાં 35થી વધુ દેશોના 1000થી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મેળાનું ઉદઘાટન કર્યું. શ્રી પ્રધાને જણાવ્યું કે પુસ્તકો જ્ઞાનના વાહક છે, જે પેઢીઓને જોડે છે, સંસ્કૃતિની યાદોને સાચવે છે અને સમાજને દિશા આપે છે. તેમણે વિશ્વ પુસ્તક મેળાને દેશની વાંચન સંસ્કૃતિનો સૌથી મોટો જાહેર ઉજવણી ગણાવ્યો.
પિછલે 53 વર્ષો મેં લગાતાર આયોજિત હો રહા યે દિલ્હી કી પુસ્તક મેલા આજ વિશ્વ પ્રકાશન જગત કા એક પ્રતિષ્ઠિત ઓર વિશ્વસનીય મંચ બન ચુકા હૈ. 20 લાખ સે અધિક પાઠકો કા ઓર 50 સે પ્લસ દેશો કી ભાગીદારી વાલા યે આજ વિશ્વ કા સબસે બડા બિઝનેસ ટુ કન્ઝ્યુમર પુસ્તક મેલા હો ચુકા હૈ, જો લેખક પ્રકાશક ઓર પાઠકો કા સીધા સંવાદ ઓર સહભાગિતા કે અનુઠા મંચ પર એક સાથ લાને કા પ્રયાસ કિયા હૈ.
આ વર્ષના નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળાની થીમ ભારતીય લશ્કરી ઇતિહાસ શૌર્ય અને શાણપણ @75 છે. આ વર્ષે મેળામાં થીમ પેવેલિયન મુખ્ય આકર્ષણ છે. પુસ્તક મેળો 18 જાન્યુઆરી સુધી ચાલશે. બજેટ પહેલાની બેઠકોની શ્રેણીના ભાગરૂપે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું છે કે વકીલોએ આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ, કારણ કે ગુનાના બદલાતા સ્વરૂપને કારણે ન્યાયતંત્રમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દેશના સર્વોચ્ચ નેતા દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી વચ્ચે આજે ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહી. 28 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શનો શરૂ થયા પછીના તેમના પ્રથમ જાહેર સંબોધનમાં આયતુલ્લા અલી ખામેનીએ જણાવ્યું કે દેશ પાછળ નહીં હટે. તેમણે વિરોધીઓ પર વિદેશી શક્તિઓના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો અને ઈરાનના સંકટથી ઉદ્ભવેલી અશાંતિ માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા. દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો 3જા અઠવાડિયામાં પણ ચાલુ હોવાથી ઈરાન જતી અને આવતી અસંખ્ય આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ અથવા રદ કરવામાં આવી છે. ક્રિકેટ મહિલા પ્રીમિયર લીગ 2026ની 4થી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવી દીધું છે. પહેલા બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે કેપ્ટન એસ્લે ગાર્ડનરના 65 અને અનુષ્કા બ્રિજમોહન શર્માના 44 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. સોમનાથમાં શ્રી મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોઈપણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026 એક અનોખું મંચ છે. ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનના 3જા અઠવાડિયે પણ ઈરાન જતી આવતી અસંખ્ય આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.